તારીખ 9/12/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 463
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 913 પાનું 644 વનમાળી ભાઈ ઉમેદરામ ગોધાવી કરીને મોમોક્ષો ઉપર લખાયેલો પત્ર છે. પુત્ર સંપ્રાપ્ત થયો, અત્રે સમાધિ છે. હવે મારી દાસ પહોંચી તો 544 છે. અકસ્માત શારીરિક અશાંતિનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતો, એથી સંતોષ પ્રાપ્ત થયો હતો. શું કહે છે? ઓચિંતે માંદગી આવી હશે અને તીવ્ર અશાંતિ હશે, તો પણ એ વેદનાને શાંતિથી મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય શાંતિ જે છે એ શાંતિથી મનમાળી દાસાએ વેદતા હતા એમ જાણવામાં આવેલું, એમ સમાચાર મળેલા, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો કે સારું થયું, વેદનાના કાળે તમારા પરિણામ બગડતા નથી, એ એક સારું ચિહ્ન છે. ના, વનવાણી દાસ ઉમેદરામ ગોધાવીના કોઈ મુમુક્ષુ છે, ગોધાવી ગામના, એનો લખેલો પત્ર છે. અહીંયાથી વિશેષ એ સમજવા યોગ્ય છે કે અશાંતિનો કે પ્રતિકૂળતાનો કોઈ પણ પ્રકારનો ઉદય આવે, એવો કોઈ પ્રકારનો ઉદય આવે ત્યારે બહુભાગ જીવના પરિણામો બગડે છે, એક પાત્ર જીવના પરિણામો બગડતા નથી. જેના પરિણામ બગડતા નથી એ પાત્રતાની નિશાની છે, અને જેના પરિણામ બગડી જાય છે એ પાત્રતાનો અભાવ સૂચવે છે. શું? પાત્ર જીવને તો પાત્ર જીવથી માંડીને નાની પર્યંતના ઉપરની બધી ભૂમિકાના જીવોને સહજપણે સ્વાભાવિકપણે કે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે. શાંતિથી વેદવામાં આવે છે એમ ન કહ્યું, પણ શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એટલે કે સ્વાભાવિકપણે જ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે એના પરિણામ બગડવાને બદલે સુધરે. શું? બગડવાને બદલે ઉલટાના સુધરે. જોરથી એનો પ્રયત્ન ચાલે, જેમ પૂજ્યબેન શ્રીના વચનામૃતમાં આવે છે કે બાળક માતાનો છેડો ચાલીને બજારમાં ચાલતો હોય, 5 વર્ષનો દીકરો હોય, છેડો ચાલીને રસ્તામાં જતો હોય, એમાં એને એમ લાગે કે ગળદી બહુ છે હવે, ઘણા મને ભટકાઈ જાય છે. શું? તો એ વખતે શું કરે? મજબૂતપણે છેડો પકડી રાખે છે, એની મુઠ્ઠી છે એ ટાઈટ થઈ જાય છે કે કોઈનો ધક્કો કે કાંઈક થેલો લાગી જાય અને હું કાંઈક છૂટો પડી ન જાઉં મારી માંથી, નહીંતર આ ગળદી એટલી બધી છે કે મારી માનું ધ્યાન નહીં રહે કે આરે હાલે છે કે નથી હાલતો, છૂટો પડી ગયો છે કે નથી છૂટો પડી ગયો, એ આગળ નીકળી જશે, હું ભૂલો પડી જઈશ. સ્વાભાવિકપણે એને પકડ આવે છે. એમ પાત્રતાનું લક્ષણ એ છે કે પ્રતિકૂળતામાં પુરુષાર્થ વધારે ચાલે અને પરિણામ બગડવાને બદલે પુરુષાર્થને કારણે સુધરે. અને પાત્રતા વિશેષ થાય, ત્યાં પાત્રતા વર્ધમાન થાય, વધી જાય. જે જીવ પાત્ર નથી એને પરિણામ બગડ્યા વિના અરે નહીં, અરે રે આમ થયું ને તેમ થયું, એ આવ્યા વિના અરે નહીં. એટલે લખ્યું કે તમને અકસ્માત શારીરિક અશાંતિનો ઉદય થયો છે અને તે સ્વાભાવિકપણે શાંતિથી તમે વેદી રહ્યા છો એમ જાણવામાં આવ્યું ત્યારે અમને સંતોષ થયો. સંતોષ થવાનું કારણ કે તમારી પાત્રતા અમને દેખાણી, એમ કહેવું છે. સંતોષ થવાનું કારણ એ છે કે તમારી પાત્રતા છે ખ્યાલમાં આવી. સમસ્ત સંસારી જીવો કર્મવશાત સાતાને અસાતાનો ઉદય અનુભવા જ કરે છે, ક્રમે કરીને, કોઈને સાતા કોઈને અસાતા. બે જ પ્રકૃતિ છે વેદનીની, બે જ પ્રકૃતિ છે સાતાને અસાતા, કોઈને સાતાનો ઉદય છે કોઈને અસાતાનો ઉદય છે, જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, ગમે એવું શરીર સારું દેખાતું હોય તો પણ પૂછો કે તમને કાંઈ વાત નહીં, તમારું શરીર બહુ સારું જ ભાઈ, કાંઈ લાગતું નથી તમને, કાંઈ નહીં થતું હોય તો કે ભાઈ એવું કાંઈ નથી, અમને પણ આમ થાય છે ને તેમ થાય છે, પૂછી જોજો. એટલે મુખ્યપણે પ્રાય અસાતાનો જ ઉદય સંસારી જીવો ભોગવે છે. સાતાના ઉદયને ગણતા નથી, કાંઈક પણ એને અસાતા થાય છે એને મુખ્ય કર્યા કરે છે. આમ ન થવું જોઈએ, આમ મને આમ થયું છે, મને આમ ન થાય તો સારું, મને આમ ન થાય તો સારું. અને દસમાંથી દસને પૂછો એટલે ખબર પડી જાય કે લગભગ દસમાંથી દસની પરિસ્થિતિ હોય છે, નવની નહીં, દસમાંથી દસની પરિસ્થિતિ આ હોય છે. ક્વચિત અથવા કોઈ દેહ સંયોગમાં, એટલે કોઈ જીવને દેહનો સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. કોઈ એવા હોય અપવાદ ખાતર, બિલકુલ તંદુરસ્ત હોય અને નખમાય રોગ ન હોય, પણ ત્યાં બીજી શું પરિસ્થિતિ છે. પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. શેનો અંતરદાહ છે? ઈચ્છાનો. આ જોઈએ ને તે જોઈએ, આ મેળવવું છે ને આમ કરવું છે, કાંઈક આધિ ક્યાંક ઉપાધિ, વ્યાધિ ન હોય, વ્યાધિ તો રોગ છે, વ્યાધિ ન હોય તો કાંઈક આધિ ને ઉપાધિ કાંઈ ને કાંઈ લાગુ પડેલી હોય છે. શું? એટલે અંતરમાં દાહ, એટલે અગ્નિ, અંતરમાં બળતરા ચાલુ જ હોય છે. આ મળ્યું નહીં, આ જોઈતું તો ન મળ્યું, આખા દિવસમાં સેંકડો વિકલ્પ થાય અને માંડ એક બે વિકલ્પ અનુસાર ધાર્યું થાય, બાકીનું બધું નકામ જાય. એનો અંતરદાય બળ્યા વિના હરીએ નહીં. આ તો એક સમસ્ત સંસારી જીવોની સામાન્ય પરિસ્થિતિનું વર્ણન કર્યું. હું હવે એમ કહે છે કે પૂર્ણ જ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, કહી શકતા નથી. એને શું કહ્યું? વચનનો યોગ, કહેવું તે વચન યોગ છે. કેવી સાફ ભાષા છે. શું? પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની પણ જગતના જીવોને જે ખૂબ અત્યંત અસાતા હોય છે, અનંતી વેદના હોય છે, એનું વર્ણન કરવા દિવ્ય ધ્વનિમાં પણ એ સમર્થ નથી. એ વેદનાનો વેદે એ જાણે અને કેવું, પણ એ મનમાં એ વાત વેદનની આવી શકતી નથી. તેવી અનંત અનંત અસાતા આ જીવે કેટવાર ભોગવી છે? અનંત વાર ભોગવી છે. જે કહી ન શકાય, જોઈ ન શકાય એવી અનંત વેદના આ જીવે અનંત વાર ભોગવી છે. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. અને એ વેદના જે કારણે ઉત્પન્ન થઈ છે, એવા અજ્ઞાન ભરેલા જે માથા પરિણામ છે, એ પરિણામોને જ્યાં સુધી નાશ કરવામાં ન આવે તો ફરીને એવી અસાતા વેદનીમાં જવાનો પ્રસંગ આવ્યા વિના. રહેશે નહીં. નરક નિગુદની વેદના છે, અનંતી વેદના છે. જો જીવ અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ ન કરે તો નરક નિગુદમાં જવાના પરિણામ થયા વિના રહે જ નહીં, રહેશે જ નહીં. થાય થાય ને થાય. ન કરવામાં આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો એમ જાણીને હવે જે સાચા ઉપાયમાં, કલ્યાણના ઉપાયમાં લાગ્યા એને એને ટાઇટલ કેવું આપ્યું? વિચારવાન ઉત્તમ પુરુષો કયા? દુર્ગતિથી મુક્ત થનારા અને પારમાર્થિક માર્ગને ગ્રહણ કરનારા આત્માઓ છે તે ઉત્તમ વિચારવાન ઉત્તમ પુરુષો છે, એ વિચારવાન જીવો છે. મુમુક્ષુ એટલે જ વિચારવાન જીવ, પોતે વ્યાખ્યા જ એવી કરે છે કે મુમુક્ષુ એટલે વિચારવાન જીવ. વિચારવાન જીવ કેમ કહ્યો? કે પોતાના કલ્યાણને અને અકલ્યાણના વિષયમાં એ વિવેકપૂર્વક વિચાર કરી શકે છે. માટે એવો વિવેક વિચાર જેને નથી તે અવિચારી જીવો છે. વિચારવાન નથી પણ કેવા છે? અવિચારી જીવો છે, કે જે પોતાનું અહિત સાધી રહ્યા છે. આમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ સાતા. કેવી સાતા છે? બારમાં તંદુરસ્તી છે પણ અંતરદાહરૂપ સાતા છે. બારમાં તંદુરસ્તી છે એટલે એને અસાતા ન કહેવાય, પણ એને અંતરદાહ સળગીરીઓ છે એવી સાતા. અને બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિરૂપે પ્રજ્વલિત એવી અસાતા. શું? અને અંદર ને બહાર ક્લેશ ઉત્પન્ન કરાવે એવી સળગતી અસાતા પ્રગટ, તેનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. એ માર્ગ શોધવા માટે તત્પર થયા કે આનો કંઈક રસ્તો કાઢવો જોઈએ. જરૂર છે એ શોધખોળની માતા છે. નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. શોધખોળ ક્યાંથી જન્મે છે? કે જરૂરમાંથી, જરૂરતમાંથી. તો આ જે અસાતા છે એને ટાળવા માટેનો રસ્તો શોધવા માટે વિચારવાનો ઉત્તમ પુરુષો તૈયાર થયા કે આનો કંઈક રસ્તો શોધવો જ જોઈએ. આમનામ અસાતા ભોગવવી પડે વારંવાર અનંતવાર, એનો કંઈક રસ્તો કાઢવો જોઈએ, રસ્તો શોધવો જ જોઈએ. આના વગર રસ્તો સીધા વગર નહીં ચાલે એમ છે. બીજી બધી પ્રતિકૂળતાઓમાં તો જીવ કાંઈક ને કાંઈક બીજા સંયોગોનો અર્થ લઈને એ પ્રતિકૂળતાને ના આકુળતાને, પ્રતિકૂળતા સંબંધિત આકુળતાને હળવી કરે છે. શું? કે ભાઈ પૈસા વ્યા ગયા, દરિદ્રી છે, તો કાંઈ નહીં, આપણે ઘણા સંબંધી છે, વળી કાંઈક કોકના મદદથી આગળ નીકળી જશું. હા, એમ કોઈ સ્વજન મરી ગયું તો ભાઈ શું કરીએ? હવે બધા એના ઘરમાં એવું થાય છે, આપણને ઘા તો પીડ્યો છે પણ હવે જેમ જેમ દિવસો જશે એમ રૂજાશે. કાંઈ ને કાંઈ બીજી રીતે હળવું કરે છે દુઃખને. એક વેદનાનું દુઃખ એવું છે કે ઉપયોગ ત્યાં ચોંટ્યો રહે છે. વેદના કાળે ઉપયોગ ત્યાંથી છોડાવવો હોય તો પણ છૂટતો નથી, અને લાખ વાતે જીવ ન ઈચ્છતો હોય તો એને વેદના ભોગવવી પડે, એના દુઃખને હળવું નથી કરી શકતો. આવી એક પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિને ટાળવા માટે વિચારવાન ઉત્તમ પુરુષોએ શોધખોળ શરૂ કરી. ગવેષવા તત્પર થયા, એને જાણવા સમજવા તત્પર થયા. તે માર્ગને તેમણે ગવેષ્યો એટલે શોધી કાઢ્યો, જાણી લીધો, શોધીને પ્રતીત કરી, એનો એને ખાતરી થઈ કે આ જ માર્ગ છે. જાણ્યો એવું જ્ઞાનપૂર્વક સ્રધાન છે. એક એક વાત ક્રમથી લખે છે. શું? જેટલા શબ્દો લીધા છે એમાં પણ ક્રમ સાચવો છે. શું? કે એ સન્માર્ગને ગવેષી એ જ્ઞાનનો પર્યાય લીધો, પ્રતીતિ કરી એ શ્રદ્ધાનો પર્યાય લીધો અને તેને યથાયોગ્યપણે આરાધી એટલે આચરણનો પર્યાય લીધો. એનું જ્ઞાન કર્યું, એનું શ્રદ્ધાન કર્યું અને એને આચરણમાં પણ આરાધનામાં પણ મૂક્યો. અને એ રીતે ત્રણેય મુખ્ય ગુણથી કાર્ય સંપન્ન કરી એના ફળ સ્વરૂપે અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. અને એ ઉત્તમ વિચારવાન ઉત્તમ પુરુષો આત્માના કલ્યાણનો સન્માર્ગ છે એની જ્ઞાન શ્રદ્ધાને આચરણ આરાધન કરીને પોતાનું જે અવ્યાબાધ સુખ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, શુદ્ધ સ્વભાવરૂપ સ્વરૂપ છે, એવા નિજ પરમપદમાં એ લીન થયા. શું કાર્ય કર્યું કે અનંત સુખ સ્વભાવી છે, સુખ સ્વરૂપ છે, જે સુખને કોઈ બાધા ન પહોંચાડી શકે. બહારના સુખોમાં બાધા પહોંચે, અંદરના સુખને કોઈ બાધા પહોંચાડી શકતો નથી. કેમ કે એને કોઈ અહીંયા પહોંચ નથી, કોઈની આત્મામાં કોઈની પહોંચ નથી. એવા અવ્યાબાધ સુખ સ્વરૂપ આત્માનું જે નિજ પરમપદ છે એમાં સરવાળે લીન થયા, લીન થયા અને સુખી થયા. ક્યારે? વેદના ચાલુ હતી ત્યારે પણ, એમ કહેવું છે. અને આ થઈ શકવા યોગ્ય છે, પહેલા એની પૂર્વ તૈયારી હોવી જોઈએ. કોઈ સંસ્કારી જીવો તો એ વખતે કામ કરી જાય છે. નારકીની અંદર ઘણી વેદના હોય, અહીંથી સંસ્કાર લઈને કોઈ જીવ ગયો હોય, સ્વભાવના સંસ્કાર, વેદનાના નિમિત્તે વેદનાથી પાછો વળે, વેદનાના નિમિત્તે વેદનાથી પાછો વળી જ્ઞાન સ્વભાવમાં પરમપદમાં લીન થાય, ત્યાં નવું સમ્યક દર્શન અને સ્વાનુભવની પ્રાપ્તિ કરે. આમ થઈ શકવા યોગ્ય છે. જીવમાં તે પ્રકારની શક્તિ છે, તે પ્રકારે પરિણમવાની યોગ્યતા એ શક્તિમાં છે. જો જીવ સવળો થઈને પુરુષાર્થ કરે તો, સરળ થઈને પુરુષાર્થ કરે તો, એ સરળતા છે જીવની. પછી અસાતા, અસાતાપણે ન વેદાય. થાય શું કે અસાતા, અસાતાપણે વેદાતી નથી. આત્માના સુખને વેદનારા જે જ્ઞાની પુરુષ એને અસાતા, અસાતાપણે વેદાતી નથી. અસાતાનું જ્ઞાન થાય છે કે જોડે શરીર છે, બાજુમાં જેમ પાડોશી રહેતા હોય એમ જોડે શરીર છે અને બાજુમાં એ શરીરની અંદર અમુક પ્રકારની પ્રક્રિયા થાય છે, એ નજીકમાં છે એટલે જ્ઞાનમાં એનો પ્રતિભાસ થઈને જ્ઞાનનું જ્ઞેય થાય છે, એ પરજ્ઞેયમાં જાય છે, મને થાય છે એવો અનુભવ કરતા નથી. કેમ કે એમ થતું પણ નથી. જ્ઞાનમાં વેદનાનો અભાવ છે, વેદનાની સત્તામાં જ્ઞાનની સત્તાનો અભાવ છે, એને પ્રત્યક્ષ અનુભવ કરે છે. આ તો છેલ્લે લીધો છે, 33મા વર્ષે આ ફોટો લીધો. આ ફોટો 33મા વર્ષે લીધો છે. 33મું છે ને, આ 33મું તો ચાલે છે ને, 1956 વર્ષ 33મું. જુઓ, 33મું વર્ષ શરૂ કર્યું છે ને ત્યાં જ આ ફોટો આપ્યો છે. ત્રીસમા વર્ષે વઢવાણ આવ્યા હતા. ફોટો પહેલો નાખ્યો છે પણ વઢવાણ આવ્યા હતા. આ ધર્મપુરથી પત્ર છે. આ ધર્મપુર આવ્યું અહીંયા આપણે વલસાડ પાસે, વલસાડ વાસદ પાસે, વાસદ ને વાસદ પાસે, વલસાડ પાસે નહીં પણ વાસદ પાસે આવ્યું. પછી અમદાવાદ, ભીમનાથ, વમાણિયા વઢવાણથી તો લખ્યો હોય તો પત્ર હોય ને, એને તમે વાણિયા છે છેલ્લે. પણ હા, તેત્રીસમાં વર્ષમાં છે. બીજો ફોટો છે એ 34માં વર્ષની શરૂઆતમાં નાખ્યો છે. વઢવાણ કેમ્પ એક જ દિવસના છે. વઢવાણ કેમ્પ આવેલા હો ત્યારે આ ફોટો પાડેલો છે. કાર્તક સુદ પાંચમે વઢવાણ છે, માક્ષર બધ આઠમે પછી મુંબઈ છે. પાછા એ વખતે તબિયત ઘણી નરમ હતી અને કોઈ મુમુક્ષુ વઢવાણ જ્યાં ઉતરાતા એ કિરતચંદભાઈ કરીને હતા, કોઈ ત્યાં ઉતરતા હતા કિરચંદભાઈ કહેવા, તો ત્યાં ફોટા એમને ફોટોગ્રાફર બોલાવીને આ ફોટા લીધેલા છે. આ સ્થિતિમાં ફોટા આપેલા છે. એક જ કપડું મીટાળી અને બંને કાવસર મુદ્રામાં પદ્માસને અને ખડગાસને ફોટોગ્રાફરને બોલાવીને ફોટા છેલ્લે છેલ્લે. હવે જ્ઞાનીની દશા કેવી હોયેલી છે હવેના પેરેગ્રાફમાં, કે શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને. શું કે આ સાતા અશાતા થાય છે શું કરવા, અથવા સાતામાં જીવ સુખનો અનુભવ કરે છે સંસારમાં, અશાતાનો અશાતામાં દુઃખનો કરે છે, તો સંસારમાં આ જે સુખ દુઃખ થાય છે એનું મૂળ કારણ શું? કેમ કે બાકીના કારણોથી વાત સમજાતી નથી. શું બીજા બીજા કારણો સંયોગિક કારણો જોવા જાય તો સુખ દુઃખના કારણોનું સમાધાન નથી થતું. સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ પૈસાવાળા સુખી અને નિર્ધન દુઃખી. હવે પૂછો પૈસાવાળાને, એને પૂછો કે તમે કેટલા સુખી છો, ભાઈ સાહેબ માથું ઠેકાણે નથી, હે ઊંઘ આવે નહીં, અને જેમ માથું હળી ગયું હોય હં એવી લગભગ પરિસ્થિતિ જોવામાં આવે છે. પણ ખોટો સંતોષ લે કે આપણે આ છે ને, આપણે આ છે ને, આ બધું છે ને, આપણે આ બધું છે ને, એના સંતોષમાં સંતોષમાં કેટલી આકુળતાને એ ભોગવે છે એનું એને પોતાને ભાન હોતું નથી. હા એમાં એ વિષયની ચર્ચા કરી છે. વૈજ્ઞાનિક રીતે સુખ દુઃખનું વૈજ્ઞાનિક કારણ શું? જેની પાસે અઢળક સંપત્તિ છે આ પાશ્ચાત્ય દેશોમાં, પશ્ચિમના દેશોમાં, યુરોપ અમેરિકામાં શું છે અઢળક સંપત્તિ છે શું, પણ ક્યાંય બિચારાને શાંતિ નથી, ચેન નથી, રાતે ગોળી લઈને હોવું પડે, દિવસે આખો દી કાંઈ ને કાંઈ ઇન્જેક્શન ગોળી ના અને તેને એને ચાલુ જ રાખવું પડે. શું કરવા એમ થાય છે કે આત્માની જે શાંતિ છે, અંદરમાં જે શાંતિ છે, એ શાંતિ પ્રાપ્ત કરવાના જે પરિણામ છે એથી વિરુદ્ધ પરિણામ કર્યા. કેવી રીતે? કે અંદરમાંથી શાંતિ લેવાના જે અંતર્મુખ પરિણામ કરવા જોઈએ એનો અવલંબન લઈને, એના બદલે પરપદાર્થોનું અવલંબન લઈને ત્યાંથી સુખ શાંતિ મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે વિરુદ્ધ દિશામાં ચાલ્યા, એટલે અશાંતિ ઉત્પન્ન થઈ. આમ છે, એટલે બધું હોવા છતાં અશાંતિ ને અસુખ છે. આ શું કરવા? આમ છે કે મૂળ કારણની એને ખબર નથી. બીજા બીજા કારણો કલ્પા છે, એ કારણોની અંદર પોતે શાંતિ મેળવવા જાય છે, એ કારણોમાં શાંતિને બદલે અશાંતિ મળે છે. સાતા અશાતાનો હા કામ, કોઈ કામકોજ લે છે, કોઈ દારૂ પીએ છે, કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ કરે છે, પણ એને પૂછો કે આ તને ઠીક લાગે છે કે શું કરીએ? પણ હવે નિરુપાય કરવું પડે છે, નહીંતર બિચારા હેરાન થઈ જાય. જો એ રીતે ઊંઘ પ્રાણે ન લઈએ, કૃત્રિમ ઊંઘ લેવાનો પ્રયત્ન ન કરે તો એ બહુ જ આકુળતા એને વધી જાય. એટલી બધી આકુળતા વધી જાય કે બીજે દિવસે એનો દિવસ પણ બગડી જાય. આમાં શું છે કે અંદર તો દાહ ચાલુ હોય છે, એ ભલે ને ઘેનની ગોળી લે કે ઘેન માટે દારૂ પીએ, અંદર તો પરિણામની અંદર ગડબડ ઘણી હોય છે, ઘણી ગડબડ હોય છે એ વખતે, પણ એને પકડાતી નથી, એટલું છે, બાકી કંઈ એથી કાંઈ એની ગડબડ શાંત થતી નથી. એટલે એનું પરિણામ સારું નથી આવતું, પછી એનું પરિણામ સારું ન આવે, કેમ કે ઉલટો ઉપાય કરે છે, કૃત્રિમ ઉપાય કરે છે. અસરળતા છે, પારમાર્થિક અસરળતા છે, હા, વિપરીત અસરળતા કહો કે વિપરીતતા કયો, વિપરીતતા જન્ય દુઃખ છે. જેટલો પોતાના સ્વભાવથી ઊંધો ચાલે, શાંત સ્વરૂપથી ઊંધો ચાલે તો અશાંતિ ન થાય તો બીજું શું થાય, સીધો હિસાબ છે. એ વૈજ્ઞાનિક કારણ છે અશાંતિ. દુનિયામાં એ ખબર નથી એ લોકોને કે બિચારા શું કરે, જેને ખબર છે એ દરકાર કરતા નથી, આ એક બીજી ટ્રેજેડી છે. એ લોકોને ખબર નથી એટલે બિચારા શું કરે, એકને બીજા વિષય, બીજાને ત્રીજા વિષયમાં સુખ લેવા માટે વિષય બદલ્યા કરે. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા, એક સર્પ છે એ ઉપર મોભે ચાલ્યો જતો હતો ખોડામાં, અને નીચે તેલની ઉકળતી ભઠ્ઠી હતી, એને તાપ લાગ્યો, ઉપર ઝાડ જાય ને એટલે તાપ લાગ્યો, તાપ કાંઈક કરવા ગયો, એમાં પીડ્યો નીચે. આ શું થાય છે કે એકમાંથી બચવા જાય તો બીજામાં પડે, બીજા તેલમાં પડ્યો એટલે ઉછળ્યો, સીધો જ ઉછળ્યો દાજથી, ગીર ગયો ચૂલમાં, સીધો અગ્નિમાં, શું દશા થાય. એવી દ્રષ્ટાંત શું બતાવે છે કે સંસારી જીવ આ રીતે એક વિષયની આકુલતામાંથી છૂટવા જાય છે, બીજા વિષયમાં ઝંપલાવે છે, વધારે દુઃખી થાય છે, વળી પાછો ત્રીજા વિષયમાં ઝંપલાવે છે, વધારે દુઃખી થાય છે. આ દશા છે, કેમ કે એને સુખનો ઉપાય જડતો નથી, સુખના ઉપાયની ખબર નથી. એવા અત્યારે કરોડો અબજો મનુષ્યો છે કે જેને આ ઉપાયની ખબર નથી, સમજવા જ નથી, એની વાત કાને પહોંચી નથી. આપણા લોકોનો પ્રચાર ઓછો ને એટલો, કાન વાતે કાને વાત પહોંચી નથી. શું હવે જેને કાને વાત પહોંચી છે એ પ્રયત્ન કરવાનો દરકાર કરતા નથી, એ શાંતિ લેવા માટેનો યથાર્થ પુરુષાર્થ કરતા નથી. આ બીજી કમનસીબી છે. કોઈ વિરલ જીવ કરે છે તો એ વિચારવાન ઉત્તમ પુરુષો છે, કોઈ વિરલ જીવ એ પુરુષાર્થને પ્રયત્ન કરે તો એને વિચારવાનને ઉત્તમ પુરુષો કહેવામાં આવ્યા છે. કેટલામાં? 660. નીચે 442 કરવી. ચિત્તમાં તમે પરમાર્થની ઈચ્છા રાખો છો એમ છે, તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે બાધ કરવાવાળા એવા જે દોષ, તે પ્રત્યે અજ્ઞાન ક્રોધ માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી, અથવા તેની અમુક વળગણામાં રુચિ રહે છે અને તે પરમાર્થને બાદ કરવાના કારણ જાણી અવશ્ય સર્પના વિષની પેઠે ત્યાગવા યોગ્ય છે. કોઈનો દોષ જોવો ઘટતો નથી, સર્વ પ્રકારે જીવના દોષનો જ વિચાર કરવો ઘટે છે. પોતાના જીવનો એવી ભાવના અત્યંતપણે દ્રઢ કરવા યોગ્ય છે. જગતની દ્રષ્ટિએ કલ્યાણ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવા જોગ છે એ વિચાર રાખો. ઠીક છે, આ તો એમ કીધું છે કે તમે આત્મકલ્યાણની ઈચ્છા રાખો છો પણ આત્મકલ્યાણમાં બાદ કરવાવાળા કારણોને તો તમે ટાળવાની કોઈ તમારે કાળજી જ નથી, દરકાર જ નથી. કેવી રીતે તમારું આત્મકલ્યાણ થાય એમ કહેવું છે. ખરી વાત છે, કાને વાત પડી પ્રયત્ન કરતા નથી. આવી વાત છે. શું કહે છે અહીંયા કે શ્રાતા અશ્રાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા, મૂળ કારણને જે શોધે છે એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી. તેમ છું, આ તો બીજી જાતની અંદર વાત છે. એ કારણને ટાળવાની જરૂર નથી હવે. હવે તો એ અસાતા આવે એ જ આપણા માટે સારું છે. ઠીક, શું થયું કે ભાઈ અસાતા ન થાય એવું કંઈક કરો. તો અસાતા તો એક કાર્ય છે, ઓરિયન્ટેડ પોઝિશન. હા, એનું કારણ ટાળો તો કાર્ય ટળી જાય. કારણ શોધવા ગયા એને આનંદ અને આશ્ચર્ય ઉપજી એવી વાત થઈ કે અરે આ અસાતા છે ને આવે છે એ જ સારું છે આપણને. તો આનંદ સહિતની આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી કે સાતા કરતા તો અસાતાનો ઉદય સંપ્રાપ્ત થયે. અસાતાનો ઉદય જો પ્રાપ્ત થાય અને તેમાં પણ તીવ્રપણે એ ઉદય પ્રાપ્ત થાય તો તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતો પુરુષાર્થ વિશેષ ઉપડે. આ બનમાળીદાસભાઈ જે શાંતિથી વેદે છે એમ જ થવું જોઈએ. ખરેખર તો અસાતા ઉત્પન્ન થાય ત્યારે એ અસાતા ટાળવાની ભાગાદોડી કરવાને બદલે એ અસાતાને શાંતિથી વેદવી એ જ એનો ટાળવાનો ખરો ઉપાય છે. એ વખતે શાંતિ પકડવી, શું એ વખતે વિશેષ પુરુષાર્થને જાગૃત કરવો, આત્મકલ્યાણના વિશેષ પુરુષાર્થને જાગૃત કરવો. એટલે કે એ વખતે વિશેષ પ્રકારે ભેદ જ્ઞાન કરવું. હવે પછી એનું નિરૂપણ કરશે, એ ઉપાયનું તો નિરૂપણ કરશે. પુરુષાર્થ કેવી રીતે કરવો એનું તો પછી પાછળથી આખું નિરૂપણ વિસ્તારથી કરે છે. આ તો એક સ્થાપી વાતને કે એ વખતે તીવ્રપણે પુરુષાર્થ કરવો અને એવો પુરુષાર્થ સહજપણે વિશેષપણે જાગ્રત થતું. હા, ઉદીર્ણ એવી રીતે કરે, ઉપવાસ કરે. એટલે અસાતાવિધિ ઉત્પન્ન થાય ને, આહાર ન લીએ એક દિવસ બે દિવસ ચાર દિવસ તો અસાતાવિધિ ઉત્પન્ન થાય ને એ ઉદીર્ણા છે. બીજું તો અસાતાવિધિને લાવવાનો ઉદીર્ણાનો બીજો તો કોઈ ઉપાય નથી. શું પણ આહાર આદિ ન લીએ એટલે અસાતાવિધિની ઉત્પત્તિ થાય. એને ઉદીર્ણા કરીને એ વખતે નિર્જરા કરે છે, અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરે વિશેષ પ્રકારે, અથવા તપ કરે છે જેને બાહ્ય તપ કહે છે. એમાં અનશન લીધું છે ને, અનશન લીધું છે બાહ્ય તપમાં, અનશનને લીધું છે. તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું એટલે કે સહેજે સહેજે, કંઈ કરવું ન પડે, થતું એમ કરતા એમ નહીં, સહેજે પુરુષાર્થ ઉત્પન્ન થતો, ઉલ્લાસ પામતું, ઠીક, ખેદ પામતું નહીં, હોય હાય હોય ન કરે એમ કહે છે. ઠીક, ઉલ્લાસ પામે છે. એ પૂજ્ય બેન શ્રી કહેતા તીવ્ર જ્યારે વેદના વધે છે ત્યારે અમારી પરિણતિ સ્વરૂપમાં દોડી જાય છે. ત્યારે સ્વરૂપમાં પરિણમે છે એમ ન કીધું, પણ અમારી પરિણતિ સ્વરૂપમાં દોડીને જાય છે એટલે વેગ વધી જાય છે. એ વખતે શું આ બધી ચર્ચાઓ થયેલી છે. એ વખતે સહેજે એમ જ થાય, વીર્ય ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. આ સમય તો અધિક કલ્યાણકારી છે. વિશેષ કલ્યાણ થવાનો આ તક છે એમ છે. જગતના જીવો કરતા બીજી જાતના પલાખા છે. જગતના જીવો એમ કે આશાતા ન આવે તો સારું, કોઈ પણ રીતે આપણે વેદના ન ભોગવી પડે તો સારું, પણ પરાણે આવી પડશે તો શું કરશું, ન ઈચ્છવા છતાં પણ આવી પડશે એ વખતે આપણે શું કરશું, આ ચિંતામાં આવ્યા પહેલાં એની ચિંતામાં ઠીક માનસિક તકલીફમાં આવી જાય છે. કહે છે કે આત્માર્થી જીવ મુમુક્ષુ જીવ તો પહેલેથી તૈયાર છે, આવનારી પ્રતિકૂળતા કે અશાતાને માટે એને પૂર્વ તૈયારી કરી રાખી છે કે આવે તો ભલે આવે, આવવા દો, એકવાર મારી પણ પરીક્ષા થશે, મારી પણ પરીક્ષા થશે, કાંઈ વાંધો નહીં, આવવા દો, મને એનો જરાય ભય નથી. જે બીજા ભય પામે આવ્યા પહેલાં એના બદલે આની તૈયારી હોય છે, આવી આવવા દો એને, એ વખતે મારે કામ કરવું છે, આવે તો ભલે આવે, આમ બીજી રીતે એ વિચારે છે. અને એ અવશ્ય એ વખતે પોતાના પુરુષાર્થને ફોરવે છે અને અધિક કલ્યાણ કરે છે, વિશેષ કલ્યાણ કરે છે. એવા જ પ્રકારને અનુસરીને રત્નકરંડ શ્રાવકાચારમાં મૃત્યુના પ્રસંગને મહોત્સવ તરીકે બિરદાવ્યો છે. ત્યાં મૃત્યુ છે એ તો મહોત્સવ છે. જગતના જીવો મૃત્યુની વાત સાંભળવા તૈયાર નથી, મૃત્યુને પસંદ કરવાની તો વાત રહેતી જ નથી. આ તો કહે છે કે મહોત્સવ છે, કેમ કે એ વાત નિશ્ચિત છે. જો એ વાત નિશ્ચિત છે તો એ વખતે આત્મકલ્યાણ કેવી રીતે થાય, એ વખતે વિશેષ પુરુષાર્થ થાય તો વિશેષ આત્મકલ્યાણ થાય. અને પાત્ર જીવથી માંડીને જ્ઞાનીઓને સહજપણે એ વખતે વીર્ય વિશેષ જાગૃત થાય, વિશેષ ઉલ્લાસિત વીર્યથી પરિણમે અને પોતાને અધિક નિર્જરા પ્રાપ્ત થાય, શુદ્ધિ પણ વધે. નિર્જરા થાય એટલે શુદ્ધિ વધે અને પૂર્વ સંચિત કર્મ ઢગલા બંધ કરી જાય. પુરુષાર્થ ઢગલા થાય એમ કહે છે. હા, એટલે આપણે ત્યાં કહેવત છે ને કે ધન રળે તો ઢગલા થાય, તન રળે તો પેટ ભરાય અને ધન રળે તો ઢગલા થાય. તન એટલે મજૂરી, મજૂરી કરો તો સાંજે પેટ ભરાય એટલા પૈસા મળે, અને પૈસાવાળા જે ધનથી કમાય તો લાખો રૂપિયા કમાય. એમ એમ કૃત્રિમપણે આમ કરું તેમ કરું, નિદ્રા કરવા માટે આમ કરું ને નિદ્રા કરવા માટે આમ કરું ને આ કૃત્રિમ ઉપવાસને બધું કરે છે ને સંપ્રદાયમાં, એનાથી કંઈ નિર્જરા ન થાય એટલી નિર્જરા સહેજે સહેજે જ્ઞાનીને શ્વાસોશ્વાસમાં થાય છે, કેમ કે પુરુષાર્થ કરે છે. હા, ધકાવે છે ને, ભોરી બાવો તપ કરે છે, એમાં માન્યતા આવે છે એની પાછળ કે આમ કરવાથી આપણને લાભ થશે. શું માન્યતા? શ્રદ્ધા વગર તો કાંઈ કરે નહીં ને, એની એ પ્રકારની માન્યતા આવે છે. સાચા પુરુષાર્થની ને સાચા માર્ગથી અજાણ છે એવું કરે. ઘણું લઈને આવ્યા હતા ને, આરાધના લઈને આવ્યા હતા, એટલે જે કાર્ય ઘણા ભાવોમાં થાય એવું કામ એક ભાવમાં કર્યું છે, અને એ પણ બહુ ટૂંકા ગાળામાં. આ ભાવનો આયુષ પણ બહુ અલ્પ હતું. શું 1947 મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો છે, 57 દેહ ત્યાગ કર્યો છે. 10.5 વર્ષ જ્ઞાન દશા રહી, એમાં એટલી નિર્જરા કરી, એટલી નિર્જરા કરી, ધરીને એક દેહ જાસું સ્વરૂપ સ્વદેશ, તો એક દેહ બાકી તો પછી સ્વરૂપમાં વ્યા દેશ, કેટલી નિર્જરા કરી. પછી ભવભ્રમણ રહ્યું નહીં એટલી નિર્જરા કરી. એનો અર્થ એ છે કે નિર્જરા કરવા માટે વખત વધારે જોઈએ એવું કાંઈ નથી, પુરુષાર્થ વધારે જોઈએ, વખત નહીં, થોડા સમયમાં ઘણો પુરુષાર્થ થઈ શકવા યોગ્ય છે એવી આત્મામાં શક્તિ રહેલી છે. અરે ઘણું કહ્યું, ઘણું કહ્યું છે. મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય બહુ વાતો આવી છે. અને પોતાની દશા જે વર્ણવી છે એ તો પોતાની અંદરની ડાયરી ખુલ્લી કરી નાખી છે. એ તો સામાન્ય તો પોતાની વાત બધા ગોપવે. વેપારી હોય નફો થાય તો બોલે નહીં, નુકસાન થાય તોય બોલે નહીં, બે વાત અંદર જ સમજાવી. એમ પરિણામમાં દોષ થાય કે પરિણામ સારા થાય તો કોઈ બતાવે નહીં, શું બતાવવામાં જોખમ છે એમ સમજીને પોતે તો ખુલ્લી કિતાબ કરી નાખે છે. આ અમારા પરિણામ આમ વર્તે છે, આમ સમાધિ વર્તે છે, આમ ઉપાધિ છે, આમ છે, આમ છે, ખુલ્લમ ખુલ્લી વાત મૂકે છે. સરળતા ઘણી, અત્યંત અત્યંત સરળતા, અત્યંત અત્યંત મધ્યસ્થતા, અને વિશાળતા એટલી બધી કે અન્ય મતના માર્ગાનુસારી જીવોને પણ એમણે મુમુક્ષુઓને બતાવ્યા છે કે જુઓ આ જીવનનું આમાં સમજવા જેવું પરિણમન છે, એમનું આચરણ એમનું ચારિત્ર તમારે સમજવા યોગ્ય છે. જૈનના ગ્રંથો વાંચવાનું કહીએ ત્યારે જૈન થવા માટે કહેતા નથી, અન્ય મતના ગ્રંથો વાંચવાનું કહીએ ત્યારે અન્ય મતી થવા કહેતા નથી. બંનેમાંથી પરમાર્થ શું છે એ ગ્રહણ કરાવવા માટે વાત કરીએ છીએ. અન્ય મતમાં પરમાર્થ ક્યાંથી આવ્યો? તો કે અન્ય મત પણ ભગવાનની વાણીમાંથી નીકળેલા ને, એની વિકૃતિ બાદ કરી નાખો, મૂળ ચિત્ત તો ભગવાનની વાણીમાંથી નીકળેલી છે. એમાંથી વિકૃતિ થઈ ત્યારે અન્ય મત થયો. વિકૃતિ હોય જ્યાં જુદા પડતા હોય એ વાત, એ વાતને કાઢી નાખો. મૂળ વાત તો ભગવાનની છે, એની અંદર આત્મા નિત્ય છે સાંખ્ય મતમાં. તો કે બરાબર છે, આત્મા નિત્ય છે, એ નિત્યનું પડખું છે, એ ભગવાનની વાણીનું નિરૂપણ કરેલું છે, એનાથી નિત્ય સમજો. અનિત્ય છે બૌદ્ધ મત ચાલ્યો તો કે અનિત્ય છે એ વાત સાચી છે, ત્યાંથી અનિત્ય પણ હું સમજો. ષડદર્શન બધાય સમાય છે આમાં, જૈનમાં ષડદર્શન સમાય જાય છે. દ્રષ્ટિ જોઈએ વાંચવાની, એટલી વિશાળતા હતી. શાતા અશાતાનો ઉદય કે અનુભવ, પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા, એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી, કે સાતા કરતાં અસાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે, તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતો. થોડી અસાતા હોય ને તો આપણે પુરુષાર્થ કરીએ, પણ જાજી આવે ને ત્યારે ન કરી શકીએ એમ નથી એમ કે છે. જેમ વધારે અસાતા આવે એમ વધારે પુરુષાર્થ થાય, વિશેષ પુરુષાર્થ જાગ્રત થઈ જાય, ઉલ્લાસિત વીર્યથી પુરુષાર્થ કરે. અને તે સમય તેમને સમજાય કે આ મારું વિશેષ કલ્યાણ અત્યારે હું સાધી રહ્યો છું. માટે અસાતાથી કોઈએ ગભરાવાની ક્યાંય જરૂર નથી. જે અસાતા થવી હોય ત્યાં આવવા દો, એ અસાતાને ન આવે એવી વાંછા પણ કરવા જેવી નથી. સાતાની વાંછા ઈચ્છે અને અસાતા ન થાય એવી વાંછા એમ ઈચ્છે, બંને કરવા જેવું નથી. એ તો પરમાર્થ તો બધેથી એક જ જગ્યાએ એક સરખો જ નીકળે છે ને, ગમે ત્યાંથી વાંચો ને. આ શું શોધ કરી એમણે, એ મહાપુરુષોએ શું શોધ કરી કે આ સાતા વેદની છે. અસાતા વેદની આવે ત્યારે એનાથી ભિન્ન પડવાનો પુરુષાર્થ કરવો, એ જ સાચો ઉપાય છે, એ જ આત્માને સુખી થવાનો સાચો ઈલાજ છે. બાકી અસાતા આવે ત્યારે અસાતાની પાટાપિંડી કરો, એ અસાતાને દૂર કરવાનો સાચો ઈલાજ નથી. આમ છે કેટલા કારણ વિશેષને યોગ્ય. હવે શું અહીંયા બીજું સ્પષ્ટીકરણ આપે છે આ બે લીટીમાં, કે કોઈ ઔષધ તો લે છે, જ્ઞાની પણ દવા દારૂ કરે છે, એનું શું કઈ રીતે કરે. જ્ઞાનીને દવા દારૂનો કોઈ ઉપચાર કરતા જોવામાં આવે તો પછી એમાં શું સમજવું, એનો ખુલાસો આપે છે, એનું સ્પષ્ટીકરણ આપે છે કે કેટલા કારણ વિશેષને યોગ્ય. કારણ વિશેષને યોગ્ય એટલે શું, કે એ શરીરનો અનુરાગ બીજાને પણ હોય છે, પોતાને નથી હોતો. પોતાના શરીરનો રાગ પોતાને નથી, પણ પોતાના શરીરનું એમનું જે શરીર કહેવાય છે એનો રાગ બીજાને હોય છે. એમાં પહેલાં કુટુંબીજનો આવે છે, શું, અને બીજા સમીપવાસી મિત્રો કે ચાહકો જે હોય છે એના, એનો નંબર આવે છે. કોઈ વાર તો કુટુંબી કરતાં પણ ચાહકોનો નંબર પહેલો પણ હોય છે. એ તો ઠીક છે, જેવો જે પ્રકારનો ઉદય હોય એ પ્રકારે. શું છે એ કારણ વિશેષ છે. યોગ એટલે સંયોગ, એવા કારણ વિશેષના સંયોગને લીધે. શું વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય, નિશ્ચયથી તો ગ્રહણ કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. એવી ભાષા વાપરે છે. ઉપરના વાક્યનું સંયોજન પણ બહુ જબરજસ્ત છે. એને ભાષા જ્ઞાન હોય ને આશ્ચર્ય થાય એવી એવા વાક્ય, એવી વાક્ય રચના છે. કારણ વિશેષમાં એ પણ છે કે બીજા, પણ એમાં શું છે કે એ જે જીવોને કલ્યાણ પ્રાપ્ત થાય છે એ એ આગ્રહ રાખે છે કે આપને તો આપના શરીરની સંભાળ કરવાની ઉપેક્ષા હોય, ઉદાસીનતા હોય, સમજી શકાય એવું છે, પણ એ શરીરના યોગે, વાણીના યોગે બીજાનું કલ્યાણ થાય છે. એવા જે સમીપવાસી જીવો હોય છે જ્ઞાનીની સમીપ, એ જ્ઞાનીને ના સ્વાસ્થ્યની સંભાળ લેનારા હોય છે. જ્ઞાની પોતે એટલી સંભાળ નથી લેતા, પણ જે સંયોગમાં જીવો હોય છે એને પણ જ્ઞાની પ્રત્યે પ્રેમ હોય છે, પોતાને પણ લાભનું નિમિત્ત છે અને બીજાઓને પણ લાભનું નિમિત્ત છે એમ જાણીને એ શરીરને સંભાળ લેવા માટેની આ ઔષધાદિની વ્યવસ્થા એ કરે છે. તો કેવા ઔષધ લે, વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય. એમ કે કેટલાક ઔષધો એવા છે કે સિદ્ધાર્થે હિંસાથી એને કે ભાઈ એમાં ફલાણાનું લોહી જોશે, એમાં આમ જોશે, તેમ જોશે, તો એ નથી આવે છે ને. શું કહે, પક્ષઘાત થયો હોય તો કે ભાઈ કબૂતરને મારીને એનું લોહી ચોપડે તો મટી જાય. આ કબૂતરને મારે કોણ, આર્ય માણસનું તો કામ નથી. કે ભાઈ તમને હાર્ટનો તકલીફ થઈ છે તો લસણ ખાવ રોજ તો તમને હાર્ટનો દુખાવો, હાર્ટની તકલીફ મટી જાય. તો કે કાંઈ એ હાર્ટનો દુખાવો નથી મટાડવાનો, લસણ લસણ ખાવાનું નથી. અનંતકાય છે ને, કંદમૂળ છે એટલે અનંતકાય છે. વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય લઈએ, જે વ્યવહારે ગ્રહણ કરવા યોગ્ય નથી, અભક્ષ આહાર છે એને ઔષધ રૂપે જ્ઞાની લેતા. સમીપવાસી પણ રાખવું જોઈએ ને, નહીં તો પોતે અપરાધ કરે, પોતે પહેલો અપરાધ કરે છે. સમીપવાસી ન રાખે તો અપરાધ કરે, સીધી વાત છે. કરવા યોગ્ય તો નથી, એવું તો કરવા યોગ્ય નથી. ઘણી દવામાં આવે છે ને, હાર્ટની દવામાં કોડ લીવર ઓઇલ ને બધું આવે છે, કેપ્સ્યુલ કોડ લીવર ઓઇલ ની આવે છે, રિસર્ચ તેલ જ દેખાય, માછલી નું તેલ હોય, એ ગ્રહણ કરવા યોગ્ય નહીં. એનો રાગની મુખ્યતા એનો વિવેક તો હોવો જોઈએ, વિવેક તો હોવો જોઈએ. કેટલાક કારણ વિશેષને યોગે, એ ગુરુદેવ અમે એક દ્રષ્ટાંત આપતા. એ કાકા ભત્રીજા હતા, ટીબી થયેલો, ટીબી થયો તો કે ટીબી થાય એને ઈંડા ખવડાવો, નબળો ગયો એ સશક્ત થઈ જાય. એટલે ઈંડા ખાઈને ઓલો નરક માગ્યો, કાકો પણ ઈંડા ખવડાવીને નરક માગ્યો, બે જીવ નરક માગ્યા. પછી જેને ઈંડા ખાધા હતા એ પરમાધામી થયો, કાકાને માર્યો. કેમ? તો કે તે મને ખવડાવ્યું તું એટલે. એને જાતે એને તો અવધિ જ્ઞાન હોય છે, પૂર્વભવનું અવધિ જ્ઞાનથી હું આવ્યો કેવી રીતે નરકમાં. ત્યાં ગયા પછી ઉપયોગ મૂકે તો એને જણાય, હા ઈંડા ખાઈને આવ્યો છો. તો મારે તો ઈંડા ખાવાના ભાવ નહોતા ને કેમ? તો કે વિવેક કર્યો ને આમાં શું છે ને શું નહીં, હા ભલે ખવરાવ્યા હતા અને રાગને લઈને ખવરાવ્યા હતા. એને માર્યો, એને મારવા માંડ્યો, તને મારી નાખું, તને જ મારવું હવે. કેમ? તે મને અહીંયા તું અહીંયા લઈ આવ્યો ખેંચીને. ઠીક, આ દ્રષ્ટાંત આપતા તમને, કરવું કરાવવું એનું મોઢું ત્રણેયનું ફળ એક છે. કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદી આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા. કેવી રીતે ગ્રહણ કરતા? આત્માના પરિણામ હીણા ન થાય એવી મર્યાદિત પરિણામમાં રહીને, આત્માને અહિત થાય એવા પરિણામથી નહીં. આત્મમર્યાદા, જો આ કઈ શબ્દ છે, દવા શરીરની કરે છે પણ આત્મમર્યાદામાં રહીને કરે એમ કે છે. આત્માના પરિણામને નુકસાન થાય આવ તો એ મર્યાદા રહેતી નથી. આત્માના પરિણામને આવરણ ન આવે એ પ્રકારે આત્મમર્યાદા મારીને ગ્રહણ કરતા, એ ગ્રહણ કરતા ત્યારે પણ, પરંતુ મુખ્યપણે એ પરમ ઉપશમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. એ વખતે પરમ ઉપશમ ભાવમાં આવે એટલે કે ઉપેક્ષા કરે, શરીરની ઉપેક્ષા કરીને આત્માની ઉપેક્ષામાં શાંત સ્વરૂપમાં શાંત થઈને બિરાજમાન થઈ જાય, એ પરમ ઔષધ છે. બધાનું ઔષધ શું છે? અસાતા હોય તો પડી રહે બહાર, અસાતા અસાતાના દુઃખરૂપે વિદાય નહીં. જો ઉપસંભાવમાં શાંત થઈ જાય તો પોતાના પરિણામને અંદરમાં ઉપસમાવીને અંતર્મુખ વાળીને સ્વરૂપમાં સમાઈ જાય, અસાતા બહાર પડી રહે છે, અસાતાની વેદના એમને થતી નથી. અસાતાની વેદના ક્યારે થાય? કે અસાતાની વેદના ઉપર વેદના ભોગવવાનો ઉપયોગ જાય ત્યારે થાય. જે ધર્માત્માઓ અસાતા હોવા છતાં ત્યાંથી ઉપયોગને ખેંચીને અંદરમાં ઉપસમાવે છે, ત્યાં ઉપયોગ જવા દેતા નથી ને અંદરમાં ઉપસમાવે છે, એ ખરો ઔષધ છે એમનો. એ મુખ્યપણે એ ઔષધને જ ઉપાસે છે જ્ઞાનીઓ, બહારના ઔષધને મુખ્યપણે ઉપાસતા નથી. કેમ કે જાણે છે કે બહારની ઔષધ જતી તો જે થવાનું યોગ્ય છે તે થશે, આ દવાથી મટવાનું કાંઈ પ્રશ્ન નથી, વગર દવા એ નહીં મટવાનો પ્રશ્ન નથી. એ તો જે થવાનું છે એ થવાનું છે. ખરેખર તો એ પોતાના પુરુષાર્થની અંદર ઉપશમ શાંત ભાવમાં આવી જાય છે, એ જ ખરું ઔષધ છે અને એની જ ઉપાસના જ્ઞાની કરે છે. એ મુખ્ય ઉપાસના છે. કેવી વાત કરી છે, વેદનાનો પ્રસંગ છે મુમુક્ષુ જીવને, અને કેવી વાત કાઢી છે પોતે અંદરમાંથી, કેવી વાત કાઢી છે. ભાઈ વેદના હો કે ન હો મૂંઝાવાની કોઈ જરૂર નથી. તમે ત્યાંથી ઉપયોગને ખેંચી શકો છો, ઉપયોગને વાળી શકો છો, અસાતાથી ભિન્ન થઈ શકો છો. માટે અસાતાને કાઢવાની ધાંધલ ધમાલમાં પીડ્યા વિના અંદરના કામમાં લાગી જવું. બધું ભૂલી જાય, અરે પગમાં હબાકા આવતા હોય રાયડું પાડતો હોય, હા માથામાં હબાકા આવતા હોય ને વેદનાથી રાયડું પાડતો હોય, પોલાને ભાળે પાંચ પચીસ વર્ષથી ખોવાઈ ગયેલો આવ્યો હોય લ્યો ને, હા બધું ભૂલી જાય. એટલો હરખ થાય કે બધું ભૂલી જાય. હવે છોકરો આવે એટલો હરખ થાય, અને જો બધું ભૂલી જાય તો સિદ્ધપદ આવે ત્યારે કેટલો હરક થાય. આ તો આખું સિદ્ધપદ આવે છે, અખંડ સિદ્ધપદ આવે છે. ઉપયોગમાં સીધું અખંડ સિદ્ધપદ અનંત સુખનો ધણી છે, એ તો કેટલો હરખ હોય એનો. તો પછી કાંઈ માંદગી ફાંદગી જેવું કાંઈ છે એમ છે. એ દશા અદ્ભુત દશા છે જ્ઞાનીની. એનું વર્ણન કેવી રીતે જ્ઞાન દશા પ્રાપ્ત થાય એનું વર્ણન હવે પછીના પેરેગ્રાફમાં કરશે. Thank you.
દેવાદિદેવ સિદ્ધિ મંદિર ભગવાન જય.